एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार, आजे आपणे अमेरिकन साहित्यना एवा ऊंडाणमां उतरवाना छीए ज्यां शब्दो कविता बनी जाय छे अने संवेदनाओ एज वार्ता छे।
हा,
आपणे वात करी रह्या छीए जेम्स एजी द्वारा लखायेली नवलकथा अ डेथ इन द फेमिली विषे।
આ કોઈ સામાન્ય વાર્તા નથી, ખરું ને?
બિલકુલ નહીં, આ તો લેખકના પોતાના જીવનના સૌથી મોટા આઘાતનું એમ કહી શકાય કે એક સાહિત્યિક પ્રતિબિંબ છે।
અને જેમ્સ એજી પોતે પણ મતલબ કે એક બહુમુખી પ્રતિભા હતા, કવિ, પત્રકાર, ફિલ્મ સમીક્ષક,
હા ઘણું બધું,
પણ કદાચ તેમનું સૌથી મોટું યોગદાન આ નવલકથા જ છે। અને દુઃખદ વાત તો એ છે કે તેઓ આ કૃતિને પૂરી કરી શકે એ પહેલા જ
એમનું અવસાન થયું, અને મને લાગે છે કે એ જ વાત આ પુસ્તકને વધુ ખાસ બનાવે છે।
બરાબર,
1957માં એમના મૃત્યુ પછી તેને પ્રકાશિત કરવામાં આવી અને 1958માં તો પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો।
હા, અને આખી નવલકથા એજીના પોતાના બાળપણની ઘટના પર આધારિત છે।
જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું, એટલે આ વાર્તા માત્ર કાલ્પનિક નથી।
ના, આ તો યાદો, દુઃખ અને નિર્દોષતાના અંતની એક પ્રામાણિક ગાથા છે।
તો આજના આપણા સંવાદનો મુખ્ય પ્રશ્ન એ નથી કે શું થયું, પણ એ છે કે જ્યારે જીવનનો આધારસ્તંભ જ તૂટી પડે ત્યારે એક પરિવાર કેવી રીતે ટકી રહેશે।
અને આ સફરની શરૂઆત ખૂબ જ શાંત, લગભગ કોઈ સ્વપ્ન જેવી સુંદરતાથી થાય છે।
હા,
આપણે 1915ના અમેરિકાના નોક્સવિલ શહેરમાં છીએ। વાર્તા આપણને ફોલેટ પરિવાર સાથે પરિચય કરાવે છે।
એ પરિવારમાં કોણ કોણ છે?
પિતા છે જે, એક પ્રેમાળ અને થોડા અણઘડ પણ મજબૂત વ્યક્તિ છે। પછી માતા મેરી, જે ખૂબ જ ધાર્મિક અને સૌમ્ય છે।
અને એમના બે બાળકો?
હા, 6 વર્ષનો દીકરો રૂફસ અને નાની દીકરી કેથરીન।
શરૂઆતના પ્રકરણોમાં એજી જે વાતાવરણ બનાવે છે ને એ અદ્ભુત છે, જાણે આપણે કોઈ જૂની તસવીર જોતા હોઈએ।
એકદમ, પિતા અને પુત્ર ઘરના આંગણામાં ઘાસ પર પાથરેલી રજાઈ પર સૂઈને આકાશના તારા જુએ છે।
આખું પરિવાર ચાર્લી ચેપ્લિનની ફિલ્મ જોવા જાય છે। એ ક્ષણોમાં એક પ્રકારની પવિત્રતા અને સુરક્ષાનો અહેસાસ છે।
હા, પણ શું આ વર્ણનોમાં ક્યાંક આવનારા તોફાનનો સંકેત નથી છુપાયેલો?
ચોક્કસપણે, લેખક જાણી જોઈને આ સુખને એટલું ગાઢ બનાવે છે કે આપણને પણ ડર લાગે કે આટલી શાંતિ
લાંબો સમય ટકી નહીં શકે।
બરાબર,
અને એવું જ થાય છે। એક મોડી રાત્રે ફોનની ઘંટડી વાગે છે અને એ શાંતિનો ભંગ થાય છે।
એ ફોન કોનો હોય છે?
જેના ભાઈ રાલ્ફનો। સમાચાર મળે છે કે તેમના પિતા ગંભીર રીતે બીમાર પડ્યા છે, કદાચ હાર્ટ એટેક આવ્યો છે।
એટલે જે તરત જ નીકળી પડે છે?
હા, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પિતાની ખબર કાઢવા માટે અંધારી રાતમાં પોતાની ગાડી લઈને નીકળી પડે છે।
મેરી તેને રોકવાનો પ્રયાસ કરે છે, પણ જે તેને આશ્વાસન આપીને જાય છે,
અને એ બંનેમાંથી કોઈને ખબર નથી હોતી કે આ એમની છેલ્લી મુલાકાત છે।
અહીંથી જ વાર્તાનો દૃષ્ટિકોણ બદલાય છે, નહીં?
હા,
હવે આપણે જેની સાથે એની યાત્રા પર નથી જતા।
ના, લેખક આપણને મેરી અને બાળકો સાથે ઘરમાં જ રોકી રાખે છે,
અને એ રાહ જોવાની લાંબી અને પીડાદાયક ક્ષણો એજી એનું વર્ણન એટલી સૂક્ષ્મતાથી કરે છે કે આપણને પણ એ ચિંતા અને અજંપો અનુભવાય।
સાચી વાત છે, મેરી આખી રાત પ્રાર્થનાની ચિંતામાં વિતાવે છે। દરેક અવાજ પર એને લાગે છે કે જે પાછા આવી ગયા,
પણ સવાર પડી જાય છે
અને બીજા દિવસે સવારે ફરી ફોનની ઘંટડી વાગે છે, પણ સામે જે નથી,
એક અજાણ્યો અવાજ હોય છે।
હા, જે એક અકસ્માત વિશે વાત કરે છે। હવે આશા ધીમે ધીમે ભયમાં પલટાઈ જાય છે,
અને અંતે
જેનો ભાઈ રેલ્ફ, જે પોતે દારૂના નશામાં ધૂત છે, એ હચમચાવી દેનારા સમાચાર લઈને આવે છે,
અને એ સમાચારની જે વિગત છે એ જ આખી દુર્ઘટનાને વધુ કરુણ બનાવે છે।
બરાબર, કોઈ મોટી ટક્કર કે ભૂલ નહોતી?
ના, ઘરે પાછા ફરતી વખતે ગાડીના સ્ટીયરિંગની એક નાનકડી મામૂલી પિન, ક્વાર્ટર પિન,
હા,
એ તૂટી ગઈ, જેને કારણે જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને એનું તત્કાળ મૃત્યુ થયું।
એક નાનકડી નજીવી પિન અને એક આખા પરિવારની દુનિયા વેરવિખેર થઈ જાય છે। આ વાત જ કેટલી આઘાતજનક છે!
આ સમાચાર સાંભળીને મેરી તો ભાંગી જ પડે છે, એની ચીસમાં જાણે આખા ઘરની ખુશીઓનું મૃત્યુ સંભળાય છે,
અને તરત જ પરિવારના સભ્યો ભેગા થવા લાગે છે, મેરીના માતા પિતા, એનો ભાઈ એન્ડ્રુ અને એની કાકી હેના.
એક હસતું રમતું ઘર શોક અને સ્તબ્ધતાના ઓથાર નીચે દબાઈ જાય છે.
અને અહીંથી જ નવલકથા એના મૂળ વિષય પર આવે છે, શોક.
હા, અહીં કોઈ ખલનાયક નથી, કોઈની ભૂલ નથી. ખલનાયક તો સ્વયં મૃત્યુ છે,
જે અચાનક અને અતાર્કિક રીતે આવે છે.
હવે પ્રશ્ન એ છે કે પરિવારનો દરેક સભ્ય આ અદૃશ્ય દુશ્મનનો સામનો કેવી રીતે કરે છે, અને અહીં આપણને શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો મોટો સંઘર્ષ જોવા મળે છે,
ખાસ કરીને મેરી અને એના ભાઈ એન્ડ્રુ વચ્ચે.
હા, મેરી એક અત્યંત ધર્મનિષ્ઠ કેથોલિક સ્ત્રી છે. એના માટે ઈશ્વર અને એની યોજના જ અંતિમ સત્ય છે.
તો આ આઘાત પછી તે પોતાની શ્રદ્ધાને વળગી રહેવાનો પ્રયત્ન કરે છે,
વારંવાર પોતાની જાતને અને બીજાને દિલાસો આપે છે કે જે હવે ભગવાનની સાથે છે, આ ઈશ્વરની ઈચ્છા હતી.
પણ એના શબ્દો પાછળ એક ઊંડો સંઘર્ષ છુપાયેલો છે, ખરું ને?
બિલકુલ. શું એની શ્રદ્ધા ખરેખર એને શાંતિ આપે છે, કે પછી એ માત્ર એક ઢાલ છે જેની પાછળ એ વાસ્તવિકતાની ક્રૂરતાથી બચવા માંગે છે?
એના મનમાં સતત એ સવાલ ઉઠે છે કે એક પ્રેમાળ અને દયાલુ ભગવાન આટલા નિર્દય કેવી રીતે હોઈ શકે.
એની શ્રદ્ધાની આ સૌથી મોટી કસોટી છે.
અને એનાથી બિલકુલ વિરુદ્ધ છે એનો ભાઈ એન્ડ્રુ.
એન્ડ્રુ તો નાસ્તિક અને તર્કવાદી માણસ છે.
હા, એ ગુસ્સાથી ભરાયેલો છે, પણ એનો ગુસ્સો ભગવાન પર નથી, એનો ગુસ્સો આ ઘટનાની અર્થહીનતા પર છે.
એના મતે જેનું મૃત્યુ કોઈ દૈવી યોજના નથી.
ના, એના માટે તો આ એક અંધાધૂંધ અને મૂર્ખામી ભરી દુર્ઘટના છે, એક યાંત્રિક ખામી બસ.
એટલે એન્ડ્રુ માટે મેરીની ધાર્મિક વાતો અને વિધિઓ બધું પોખળ અને અપ્રમાણિક છે.
હા, એ માને છે કે આ બધું વાસ્તવિકતા પર ઢાક પીછોડો કરવાનો પ્રયાસ છે. એ તો જેના મૃત્યુની હકીકતનો સામનો કરવા માંગે છે, ભલે ગમે તેટલી કડવી હોય.
શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો આ ટકરાવ પરિવારના દુઃખને વધુ જટિલ બનાવે છે અને આપણને વિચારવા પર મજબૂર કરે છે કે દુઃખનો સામનો કરવાનો સાચો રસ્તો કયો.
અને આ બંને વિચારધારાઓની વચ્ચે ફસાયેલું છે એક નિર્દોષ મન,
6 વર્ષના રૂફસનું.
હા, વાર્તાનો મોટો ભાગ આપણને રૂફસની આંખોથી જોવા મળે છે, અને એ જ આ નવલકથાને આટલી હૃદયસ્પર્શી બનાવે છે.
એના માટે આ બધું શું છે? એક વિચિત્ર ન સમજાય તેવું સ્વપ્ન.
વાર્તાનું સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય કદાચ એ છે જ્યારે મેરી અને કાકી હેના સૂતેલા રૂફસને જગાડે છે
અને એને કહે છે કે એના પિતા હવે આ દુનિયામાં નથી.
મૃત્યુ, સ્વર્ગ ક્યારે પાછા નહીં આવે, આ શબ્દોનો અર્થ એ નાનું બાળક શું સમજે?
એની દુનિયાનો આધારસ્તંભ એ ક્ષણમાં ગાયબ થઈ ગયો છે, પણ એને એ ખાલીપાનો અર્થ જ સમજાતો નથી.
અને એ પછી રૂફસના મનમાં જે લાગણીઓનો સંઘર્ષ ચાલે છે, એજીએ એનું અદ્ભુત ચિત્રણ કર્યું છે.
એક તરફ પિતાના મૃત્યુ પછી અચાનક એને જે મહત્વ મળવા લાગે છે, લોકોની સહાનુભૂતિ.
હા, એને એક ક્ષણ માટે ગૌરવનો અનુભવ કરાવે છે, પણ તરત જ એ ભાવના માટે એ શરમ અનુભવે છે.
પિતાના મૃત્યુની વાત એના માટે એક ખાસ રહસ્ય બની જાય છે,
જે એને બીજા બાળકોથી અલગ પાડે છે. એ હવે માત્ર રૂફસ નથી, પણ એ છોકરો જેના પિતા મૃત્યુ પામ્યા છે, એ ઓળખ એની સાથે જોડાઈ જાય છે.
આ જ તો બાળમાનસની જટિલતા છે. શોક ક્યારેય સીધો અને સરળ નથી હોતો,
એ ગૂંચવણ ભર્યો હોય છે, અને આ ગૂંચવણ અંતિમ સંસ્કારની તૈયારીઓ દરમિયાન વધુ ઘેરી બને છે.
ઘર સંબંધીઓથી ભરાઈ જાય છે, પણ વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ અને અજાણ્યાપણું છે.
રૂફસ માટે આ બધું નવું અને ડરામણું છે, શોક માટે પહેરેલી નવી કડક ટોપી જેને ખૂંચે છે.
પાડોશીઓની દયાભરી નજરો અને સૌથી વધુ લિવિંગ રૂમમાં રાખેલું પેલું બંધ શબ પેટીનું ભયાનક આકર્ષણ.
હા, તે એ બંધ પેટી તરફ ખેંચાય પણ છે અને એનાથી ડરે પણ છે, કારણ કે એ જાણે છે કે અંદર એના પિતા છે,
પણ એવા સ્વરૂપમાં જેને એ ઓળખતો નથી.
મૃત્યુની કડવી વાસ્તવિકતાનો સામનો કરે છે
રૂફસ જ્યારે એના પિતાના શાંત, ઠંડા અને વિચિત્ર ચહેરાને જુએ છે, ત્યારે એ ડરી પણ જાય છે અને આકર્ષાય પણ છે.
આ એના પિતા છે, પણ એના પિતા નથી.
આ એ જ ચહેરો છે જે એને પ્રેમ કરતો હતો, પણ હવે એમાં કોઈ ભાવ નથી. આ દ્રશ્ય રૂફસના મનમાં નિર્દોષતાના અંતની મહોર લગાવી દે છે.
નવલકથાનો અંત કોઈ નાટકીય ઘટના કે સ્પષ્ટ સમાધાન સાથે નથી થતો.
ના, એજી આપણને કોઈ સહેલો દિલાસો આપવાનો પ્રયત્ન નથી કરતા. જીવનની જેમ વાર્તા પણ એક અધુરાશ સાથે આગળ વધે છે.
બિલકુલ, અંત કોઈ નિષ્કર્ષ નથી, પણ એક દ્રશ્ય છે, એક ચિંતન છે.
હા, અંતિમ સંસ્કાર પછીના થોડા દિવસો બાદ રૂફસ એના મામા એન્ડ્રુ સાથે ફરી રહ્યો હોય છે,
અને એન્ડ્રુ એને પોતાની રીતે ધર્મ અને ઈશ્વર વગર મૃત્યુ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
એ શું કહે છે?
એ કહે છે કે શરીર માત્ર એક મશીન છે અને એ મશીન હવે બંધ થઈ ગયું છે, એમાં કોઈ આત્મા કે સ્વર્ગ જેવી વાત નથી.
એકદમ તર્કબદ્ધ દલીલ.
હા, એ પોતાની તર્કબદ્ધ દલીલો આપી જ રહ્યો છે. ત્યાં જે ઘટના બને છે.
કઈ ઘટના?
જેની કબર પર એક સુંદર પતંગિયું આવીને બેસે છે.
ઓહ,
એ થોડી વાર ત્યાં બેસે છે અને પછી શાંતિથી ઉડી જાય છે. એક નાનકડી સહજ ઘટના.
પણ આ પતંગિયું વાર્તાનું સૌથી શક્તિશાળી પ્રતીક બની જાય છે, એનો અર્થ શું છે?
લેખક અહીં કોઈ જવાબ આપતા નથી. અને એ જેમની કળા છે. એન્ડ્રુ માટે તો એ માત્ર એક જીવડું છે,
પ્રકૃતિનો એક ભાગ, એક સંયોગ. એના તર્કવાદી વિશ્વમાં એનું કોઈ આધ્યાત્મિક મહત્વ નથી.
બરાબર. પણ રૂફસ માટે, એ બાળકની આંખો માટે એ એક આશ્ચર્ય છે,
એક સૌંદર્યની ક્ષણ છે. અને કદાચ કદાચ એના પિતા સાથેના જોડાણની એક ક્ષણ છે.
શું તે તેના પિતાનો આત્મા છે? શું તે આશાનું પ્રતીક છે?
કે પછી તે માત્ર એક સુંદર પતંગિયું છે જે દુઃખની વચ્ચે પણ પ્રકૃતિના સૌંદર્યની યાદ અપાવે છે?
લેખક આ રહસ્યને વાચક પર છોડી દે છે.
આ પતંગિયું એક રીતે શ્રદ્ધા એટલે કે મેરી અને શંકા એટલે કે એન્ડ્રુ વચ્ચેનો સેતુ છે.
હા, તે દર્શાવે છે કે જીવનના કેટલાક સૌથી મોટા પ્રશ્નોના જવાબ તર્ક કે શ્રદ્ધામાંથી કોઈ એક પાસે નથી.
ક્યારેક જવાબ હોતો જ નથી, માત્ર અનુભવ હોય છે, માત્ર રહસ્ય હોય છે.
અને આ રહસ્ય સાથે જીવવું એ જ કદાચ જીવન છે.
આખી નવલકથા એ જેની કાવ્યાત્મક ગદ્યશૈલીનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે.
એ શબ્દોથી ચિત્રો દોરે છે. એ દુઃખનું વિશ્લેષણ નથી કરતા, પણ દુઃખને અનુભવ કરાવે છે.
એમની શૈલી આપણને સીધા પાત્રોના મનની અંદર લઈ જાય છે અને એમની સંવેદનાઓના સાક્ષી બનાવે છે.
ખરેખર આ વાર્તા આપણને એ સમજાવે છે કે દુઃખનો સામનો કરવાની કોઈ એક સાચી કે ખોટી રીત નથી હોતી.
દરેક વ્યક્તિ પોતાના અનુભવો અને માન્યતાઓના આધારે શોક મનાવે છે,
અને દરેકનો સંઘર્ષ માનનીય છે.
અને એ પણ યાદ અપાવે છે કે જીવનની સૌથી સામાન્ય અને નાની નાની સુખદ પળો, જેમ કે પિતા સાથે તારા જોતા સૂઈ જવું
કે સાથે મળીને ફિલ્મ જોવી, એ બધું કેટલું અમૂલ્ય હોય છે.
કારણ કે એ ક્ષણિક સુખની યાદ જ દુઃખના અંધકારમાં ટકી રહેવાનો સહારો બને છે.
અને કદાચ એ જ આ પુસ્તકનું હાર્દ છે. જેમ્સ એજી આ નવલકથા પૂરી ન કરી શક્યા, એ અધૂરી રહી ગઈ.
શું એ અધૂરપ જ એને વધુ શક્તિશાળી નથી બનાવતી?
ચોક્કસ. કારણ કે શોક અને દુઃખની યાત્રા પણ ક્યારેય ખરેખર પૂરી થતી નથી.
તે હંમેશા આપણી સાથે રહે છે, આપણા જીવનનો એક ભાગ બની જાય છે, આ પુસ્તકની જેમ જ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.